એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજે આપણે એક એવા વિચારક વિશે વાત કરીશું જેઓ 20મી સદીના બહુ જ પ્રભાવશાળી રહ્યા, પણ કદાચ એમનું નામ આપણામાં એટલું જાણીતું નથી. એમનું નામ છે એડમંડ હુસર્લ.
હુસર્લ જર્મન યહૂદી મૂળના, પણ ઓસ્ટ્રિયન સામ્રાજ્યમાં જન્મ્યા હતા, ખરું ને?
હા, બરાબર. 1859 થી 1938 સુધીનો એમનો જીવનકાળ, અને એમને ઘટનાશાસ્ત્ર એટલે કે ફિનોમેનોલોજીના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે.
બિલકુલ. અને એમનું મહત્વ એ છે કે એ સમયે જ્યારે વિજ્ઞાનનો બહુ જ પ્રભાવ હતો, એમણે ચેતના અને આપણા જે અનુભવો છે એના અભ્યાસ માટે એક નવી જ, એમ કહી શકાય કે સખત પદ્ધતિ આપી.
એટલે ફિલોસોફી માટે એક નવી દિશા.
હા, એમનો ધ્યેય તો ફિલોસોફીને એક કડક વિજ્ઞાન બનાવવાનો હતો, જે એ સમયની જે વિચારધારાઓ હતી, જેમ કે પોઝિટિવિઝમ કે નેચરલિઝમ, એ બધાથી કંઈક અલગ હતું. વાસ્તવિકતા અને માનવ ચેતનાને સમજવાની પરંપરાગત રીતોને એમણે પડકારી, એમ કહી શકાય.
અને સમય પણ કેવો હતો! 19મી સદીનો અંત, 20મી સદીની શરૂઆત. ડાર્વિન, આઇન્સ્ટાઈન, મનોવિજ્ઞાન પણ નવું નવું વિકસી રહ્યું હતું.
સાચી વાત છે. બૌદ્ધિક રીતે બહુ ઉથલપાથલનો સમય હતો. જર્મન આદર્શવાદનો પ્રભાવ ઓછો થઈ રહ્યો હતો. આ બધા વચ્ચે પરંપરાગત વિચારસરણી પર ઘણા સવાલો ઉઠી રહ્યા હતા.
અને મેં સાંભળ્યું છે કે હુસર્લ શરૂઆતમાં ફિલોસોફર નહોતા, ગણિત ભણ્યા હતા.
હા, શરૂઆતમાં એમણે ગણિતનો જ અભ્યાસ કર્યો હતો, પણ પછી ફ્રાન્સ બ્રિન્ટાનો નામના એક ફિલોસોફરના લેક્ચર્સ સાંભળ્યા અને એ એમના માટે નિર્ણાયક સાબિત થયા.
ઓહ, બ્રિન્ટાનો! એમનો કયો વિચાર આટલો પ્રભાવશાળી હતો?
બ્રિન્ટાનોનો ઇન્ટેન્શનાલિટીનો ખ્યાલ, એટલે કે આપણી ચેતના છે ને, એ ક્યારેક ખાલી નથી હોતી. એ હંમેશા કોઈક વસ્તુ વિશે હોય છે, કોઈક વસ્તુ તરફ એનું ધ્યાન હોય છે.
એટલે ચેતના હંમેશા કોઈક ઓબ્જેક્ટ સાથે જોડાયેલી હોય છે.
બરાબર. આ વિચારે હુસર્લને બહુ આકર્ષ્યા અને પછી એમનું ધ્યાન ગણિતમાંથી ફિલોસોફી તરફ ગયું. રસપ્રદ વાત એ છે કે કારકિર્દીમાં આગળ વધવા માટે એમણે લ્યુથરન ધર્મ પણ અપનાવ્યો હતો.
ઓકે, તો આ ઇન્ટેન્શનાલિટીના વિચાર પરથી જ કદાચ એમનું પેલું પ્રખ્યાત સૂત્ર આવ્યું હશે, વસ્તુઓ તરફ પાછા વળો.
ઝૂ દેન ઝાકન સેલ્ફ્સ, એનો શું અર્થ હતો?
હા, એ જ હુસર્લ કહેવા માંગતા હતા કે આપણે ફિલોસોફીમાં મોટા મોટા સિદ્ધાંતો અને અમૂર્ત ચર્ચાઓમાં અટવાઈ જવાને બદલે વસ્તુઓ જેવી આપણી ચેતનામાં દેખાય છે, જેવો આપણને અનુભવ થાય છે, એના પર સીધું ધ્યાન આપવું જોઈએ.
એટલે સિદ્ધાંતો પછી પહેલા અનુભવ પોતે.
બિલકુલ. અને આ માટે એમણે એક ખાસ પદ્ધતિ વિકસાવી જેને કહેવાય ફિનોમેનોલોજિકલ રિડક્શન.
ફિનોમેનોલોજિકલ રિડક્શન અથવા ગ્રીક શબ્દ છે એપોકે.
એપોકે, એ થોડું સમજાવશો? રિડક્શન એટલે ઘટાડવું, પણ અહીં શું ઘટાડવાનું?
હા, અહીં ઘટાડવું એટલે આપણી રોજિંદી ધારણાઓ અને પૂર્વગ્રહોને બાજુ પર મૂકવા. ખાસ કરીને બહારની દુનિયાના અસ્તિત્વ વિશેની આપણી જે સહજ માન્યતા છે એને કામચલાઉ ધોરણે કોન્સમાં મૂકી દેવી.
કોન્સમાં મૂકવી એટલે કે આપણે એવું નથી કહેતા કે દુનિયા નથી, પણ એ છે કે નહીં એ સવાલને હાલ પૂરતો બાજુ પર રાખી દઈએ.
કે આપણે ફક્ત એ વસ્તુ આપણા મનમાં, આપણી ચેતનામાં કેવી રીતે રજૂ થાય છે એના શુદ્ધ સ્વરૂપનો અભ્યાસ કરી શકીએ, બાહ્ય જગત વિશેના પૂર્વગ્રહો વગર.
રસપ્રદ પદ્ધતિ છે. આ વિચારો એમના કયા પુસ્તકોમાં જોવા મળે છે?
એમનું પહેલું મોટું કામ હતું લોજિકલ ઇન્વેસ્ટિગેશન્સ, જે 1901માં આવ્યું. એમાં એમણે તર્કશાસ્ત્ર ને મનોવિજ્ઞાનથી અલગ પાડ્યું અને ઘટનાશાસ્ત્રનો પાયો નાખ્યો.
અને પેલી ઇપોકોવાળી વાત,
એ પદ્ધતિ એમણે આઈડિયાઝ 1 નામના પુસ્તકમાં, જે 1913માં આવ્યું, એમાં વધુ વ્યવસ્થિત રીતે સમજાવી.
અને પછી એમનું છેલ્લું મોટું કામ ધ ક્રાઇસિસ ઓફ યુરોપિયન સાયન્સીસ, 1936માં, એમાં લાઇફ વર્લ્ડનો ખ્યાલ આવ્યો. એ શું છે
લાઇફ વર્લ્ડ? જર્મનમાં લેબન્સ વેલ્થ, એટલે આપણું રોજબરોજનું સહજ જીવંત અનુભવનું જગત. વૈજ્ઞાનિક સિદ્ધાંતો પહેલાંનું, આપણું સહિયારું સામાન્ય જ્ઞાનનું વિશ્વ.
ઓકે.
હુસર્લની દલીલ એવી હતી કે આધુનિક વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી, એટલી બધી અમૂર્તતામાં ગયું કે પોતાના મૂળને જ ભૂલી ગયું. આજે મૂળભૂત જીવંત અનુભવનું જગત છે, જેના પર ખુદ વિજ્ઞાન પણ આધાર રાખે છે એને જ વિજ્ઞાનને જાણે નજરઅંદાજ કરી દીધું.
અને એમના મતે આ જ યુરોપિયન સંસ્કૃતિ અને વિજ્ઞાનના સંકટનું કારણ હતું.
હા, એ કહેતા હતા કે વિજ્ઞાનને ફરીથી એના માનવીય મૂળ આ લાઈફ વર્લ્ડ સાથે જોડવાની જરૂર છે, નહીતર એ દિશાહીન બની જશે.
આ તો બહુ જ ઊંડી વાત છે અને આ વિચારોનો પ્રભાવ પણ જબરદસ્ત રહ્યો લાગે છે. તમે માર્ટિન હાઇડેગરનું નામ લીધું હતું.
હા, હાઇડેગર એમના સૌથી પ્રખ્યાત વિદ્યાર્થી હતા, પણ એમના સિવાય પણ એડિથ સ્ટેઇન, પછીથી ફ્રાન્સમાં સાર્ત્ર, મર્લો પોન્ટી, આ બધા મોટા ગજાના વિચારકો પર હુસળની ઊંડી અસર હતી. એમણે આખી ઘટનાશાસ્ત્ર ચળવળ ઊભી કરી.
અને ફિલોસોફી બહાર પણ એની અસર દેખાય છે.
ચોક્કસ, મનોવિજ્ઞાનમાં, સમાજશાસ્ત્રમાં અને આજે તો કોગ્નિટિવ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અભ્યાસમાં પણ એમના વિચારોની ચર્ચા થાય છે.
કઈ રીતે? એઆઈમાં કઈ રીતે?
ખાસ કરીને પ્રથમ પુરુષ અનુભવનું મહત્વ શું છે? શું આપણે ચેતનાને ફક્ત કમ્પ્યુટર પ્રોગ્રામની જેમ સમજી શકીએ? આ લાઈફ વર્લ્ડ કે સામાન્ય જ્ઞાનનો રોલ શું છે? આ બધા પ્રશ્નોમાં હુસર્લના વિચારો આજે પણ ઉપયોગી છે. ગુણાત્મક સંશોધન, ક્વોલિટેટિવ રિસર્ચમાં પણ એમની પદ્ધતિઓ વપરાય છે.
અરે વાહ! અને પેલી હસ્તપ્રતોની વાત પણ અદ્ભુત છે. 40,000 પાના, એ પણ એમની ખાસ શોર્ટહેન્ડ લિપિમાં.
હા, એ બધું આજે બેલ્જિયમના લુવેન શહેરમાં હુસર્લ આર્કાઇવ્સમાં સચવાયેલું છે અને હજુ પણ એમાંથી નવા પ્રકાશનો થતા રહે છે.
પણ એમના અંગત જીવનમાં, ખાસ કરીને હાઇડેગર સાથેના સંબંધોમાં તકલીફ આવી હતી નહીં, નાઝીવાદને કારણે?
હા, એ એક દુઃખદ અધ્યાય છે. હુસર્લ યહૂદી મૂળના હતા અને હાઇડેગર નાઝી પક્ષ સાથે જોડાયા હતા. એના કારણે એમના સંબંધો બગડ્યા અને એ સમયે નાઝી જર્મનીમાંથી હુસર્લની આ અમૂલ્ય હસ્તપ્રતોને ગુપ્ત રીતે બહાર કાઢીને બચાવવી પડી હતી. હર્મન વાન બ્રેડા નામના એક પાદરીએ એમાં મોટો ભાગ ભજવ્યો હતો.
ખરેખર અવિશ્વસનીય લાગે છે આ બધું.
છે જ. એટલે ભલે ફિલોસોફીને કડક વિજ્ઞાન બનાવવાનું એમનું જે લક્ષ્ય હતું એ કદાચ એક સ્વપ્ન જ રહ્યું હોય, પણ વ્યક્તિલક્ષી અનુભવ, આપણો પોતાનો જે અનુભવ છે, એનું કેટલું અમૂલ્ય મહત્વ છે, એના પર હુસર્લે જે ભાર મૂક્યો
એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
બરાબર. એ આપણને આજે પણ પૂછે છે, શું આપણે આપણી પોતાની ચેતનાને, આપણા અનુભવને ઊંડાણપૂર્વક સમજ્યા વગર આ દુનિયાને ખરેખર સમજી શકીશું?
આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચારવું રહ્યો.
જી,
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.